થવા યોગ્ય થાય છે એનો સ્વીકાર જ્ઞાની ને છે એટલે જ્ઞાની એના કરતા થતા નથી અને બીજી બીજો પોઈન્ટ સુધી તત્વ નિર્ણય માટે પહેલો પોઈન્ટ સુધી તત્વની વ્યવસ્થા સમજવી, એના પ્રણમનની વ્યવસ્થા સમજવી, એના ક્રમબદ્ધની વ્યવસ્થા સમજવી. સમજાય છે? સુવ્યવસ્થિત. આપણે ક્રમબદ્ધની પરિભાષા શું લઈએ છે? દ્રવ્યની. સમજાય છે? જે પરણમન, દ્રવ્યનું જે પરણમન સ્વરૂપ છે એની સુવ્યવસ્થિત વ્યવસ્થાનું નામ ક્રમબદ્ધ. તો સુવ્યવસ્થિત વ્યવસ્થા, તો એક એક તત્વની સુવ્યવસ્થા. અને ગુરુજીએ આમ આપણે કહીએ ને, નાના બાળકોનો જાણે જાણે ક્લાસ લેતા હોય એમ, ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્તમ સત સદ્રવ્ય લક્ષણમ. આત્માના બે સ્વભાવ છે, એક ધ્રુવ સ્વભાવ છે, એક પલટ્વ સ્વભાવ છે. ઉત્પાદ વ્યય એ પ્રણમનમાં થાય છે, પર્યાય પલટે છે, ધ્રુવ સ્વભાવ પલટતો નથી, એક રૂપ રહે છે. જાણે આમ બેબીના ક્લાસ લેતા એ રીતે આમ મૂકે ને કે કેટલી એક એક વાતને ઘૂંટાવી ઘૂંટાવીને વાત છે. મને એક જ પોઈન્ટ કહેવો છે, પછી આપણે વાર્તા પર આવીશું. બોલો, જે તત્વ નિર્ણય માટે બે પોઈન્ટ કહી મને યાદ રાખો. બે પોઈન્ટ કયા? એક તો એની વ્યવસ્થા સમજ, જીવની જીવ પ્રમાણે વ્યવસ્થા, જીવની અજીવની વ્યવસ્થા, આશ્રવન આશ્રવનની વ્યવસ્થા, બરાબર, તે વ્યવસ્થા. અને બીજો પોઈન્ટ એનું લક્ષણ. જ્ઞાનીને એમાં એક તો કેમ નથી થતું આશ્રવન તત્વમાં રાગાથી ભાવમાં અસ્થિરતાનો જે રાગ આવે છે, જ્ઞાનીને એમાં એક તો કેમ નથી થતું, એના કરતા કેમ નથી થતા, એના ભોગતા કેમ નથી થતા, એના સ્વામી કેમ નથી થતા, જ્ઞાની ને મિથ્યા વ્યક્તિ જેવો અભ્યવસાન નો ભાવ કેમ ઉત્પન્ન નથી થતો? કારણ કે જ્ઞાની એ બંધ તત્વ નું લક્ષણ સમજે. લક્ષણ શું છે? બંધ તત્વ નું લક્ષણ શું છે? આશ્રમ બંધ નું લક્ષણ શું છે? લક્ષણ 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 શું છે? તો કે એનું લક્ષણ છે દુઃખદાયી આકૃતામય ભાવ. બંધ એટલે મને સંસારમાં બાંધ છે એવો ભાવ. લક્ષણ સમજાય છે? લક્ષણ સંબંધ નું લક્ષણ, નિદ્રા નું લક્ષણ, મોક્ષ નું લક્ષણ, જીવ નું લક્ષણ, અજીવ નું લક્ષણ. તો ચલો એક વાત કહી, બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તત્વ નિર્ણય માટે બે ઇમ્પોર્ટન્ટ અગત્યના બિંદુ કયા કયા? એની વ્યવસ્થા સમજવી અને એનું લક્ષણ સમજવું. એમ સમજીને જ્ઞાની ત્યાંથી છૂટા પડે. કે થવા યોગ્ય થાય છે એમાં શું કરી શકીશ? બોલો જલ્દી, થવા યોગ્ય થાય છે એમાં શું કરી શકીશ? તો કાંઈ નહીં કરી શકે. અરિયંત ભગવાન અનંત વીર્ય ના ધારી, અરિયંત પરમાત્મા પણ કેવળ જ્ઞાન ના ધારી છે, અનંત વીર્ય ના ધારી છે. બોલો, સિદ્ધ પર્યાય ને થોડી જલ્દી લાવે, લાવી શકે? થવા યોગ્ય એક એક પ્રણામ થાય છે, અને સિદ્ધ પર્યાય પણ જયારે થવા યોગ્ય છે ત્યારે જ થવાની છે એ વ્યવસ્થાને સમજીને જ્ઞાની છૂટા પડે છે, એટલે જ્ઞાની બંધાતા નથી. હવે 280 નંબર ની ગાથા પર આપણે આવશું ત્યારે પાછી આની ચર્ચા આપણે કરવાની છે. ચલો હવે જલ્દી પહેલી પાસ ચલો જલ્દી, બહુ હવે નહીં આજે, હા, રિવિઝન પહેલી પણ આજે નહીં ને, હા, ના પાડી છે, રિવિઝન બહુ નહીં કરતા. ચલો આગળ વધીએ, આગળ વધીએ ને. તો ખાલી એટલે ગ્રુપ તો સમજી લે, પાંચ ગાથા માં અજ્ઞાની કેમ બંધાય છે એ તો રોજ બોલતું તો યાદ રહેશે ને. પછી પાંચ ગાથા માં જ્ઞાની કેમ નથી બંધાતા એ. પછી ત્રણ ગાથા જીવન સંબંધી, મરણ 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 પહેલા મરણ, ત્રણ ગાથા મરણ સંબંધી, ત્રણ ગાથા જીવન સંબંધી, ચાર ગાથા સુખ દુઃખ સંબંધી, અને બે ગાથામાં સમુચ્ય. આટલું થઈ ગયું? ચલો થઈ ગયું રિવિઝન, બરાબર થઈ ગયું રિવિઝન. ચલો હવે આપણે ગઈકાલે કઈ ગાથા ઉપર આવ્યા હતા? જલ્દી બોલો, કઈ ગાથા કરી હતી? સૌથી પહેલા આપણે કઈ વાર્તા કરી હતી? 271 એમાં શું શીખ્યા હતા સુધીબેન આપણે? હા, બહુ સરસ. અધ્યવસાનના જે ભાવ છે એનું જે નામ છે હવે એના બીજા નામો છે એની આપણે ચર્ચા કરી હતી, બરાબર. હવે જો સામે થોડું ગ્રંથ વાંચશો ને તો તમને મજા આવશે, કારણ કે આપણે ગ્રંથ માંથી વાંચતા જશું ને તો, અને સ્ક્રીન પર પણ આપણને દેખાડશે. ચલો ક્યાં આવ્યા હતા આપણે? 259 થી ચાલુ થઈ ગઈ, બરાબર થઈ રહી હતી ને. 259, 60 અને 61 વાત આપણી થઈ રહી છે. એમાં શું વાત આવી હતી? શું વાત આવી હતી? જલ્દી જલ્દી, આ બુદ્ધિ જે તુજ દુખિત તેમ સુખી કરું છું જીવને, તે મૂળ મતી તારી અરે શુભ અશુભ બાંધે કરમને, બરાબર. જો હવે આપણે આજે એક ચાર્ટ બનાવશું આ બધી જે વાર્તાઓ છે, આજે આપણે 270 સુધી લેવાનું છે, બરાબર. તો હવે આ 259 માં તો શું કીધું? હવે અહિયાંથી 259 થી 270 નંબર ની ગાથા સુધી, 259 થી 270 નંબર ની ગાથા સુધી જીવના કેવા પ્રકારના અધ્યવસાનના ભાવો થાય છે એનું વિસ્તાર કર્યું છે. એટલે આ બધી ગાથાઓ અધ્યવસાનનું સ્વરૂપ સમજાવતી છે. ગઈકાલે આપણે અધ્યવસાનનો અર્થ પણ કર્યો હતો, અધ્યવસાન એટલે પરપદાર્થમાં અને રાગાદી ભાવમાં. પરપદાર્થ સાંભળો ધ્યાનથી, રાગાદી ભાવ અધ્યવસાન નથી, રાગાદી ભાવ અધ્યવસાન નથી, પરપદાર્થ નું મળવું અધ્યવસાન નથી, પરંતુ એ પરપદાર્થ અને એ રાગાદી ભાવમાં શું કરે છે? જીવ એકત્વ મમત્વ કર્તૃત્વ ભોક્તૃત્વ બુદ્ધિ કરે છે, એ જીવનો અધ્યવસાનનો ભાવ અને એ બંધનું કારણ છે અને સંસારમાં પરિભ્રમાવનાર જીવનો મિથ્યા અભિપ્રાય છે, જેને આપણે મિથ્યા દર્શન કહીએ છીએ, મિથ્યાત્વ કહીએ છીએ અને ઊંધી ઉલટી માન્યતા કહીએ. અધ્યવસાન સમજાય છે? આખા આ ગ્રંથમાં અધ્યવસાન તોડાવવા માટે ઉપદેશ આપ્યો છે. 45 વર્ષ ગુરુદેવશ્રીના પ્રવચન અને 9,000-10,000 પ્રવચનો આજે મિથ્યા અધ્યવસાન, તારા સ્વરૂપ સંબંધી તને જે મિથ્યા અભિપ્રાય, તારો મિથ્યા શ્રદ્ધાનો ભાવ, તારું મિથ્યા અધ્યવસાન, તારા સ્વરૂપ સંબંધી જે ચાલી રહ્યું છે એ તોડાયું છે. કારણ કે તું એમ માને કે હું કરતા છું. આજે મને એક તમને ઉદાહરણ આપીને વાત સમજાવો કે આ અધ્યવસાનની જડ કેટલી ઝેરી છે, ઊંડી છે. બરાબર, કોઈ એક વ્યક્તિ વેરી હોય, ક્રોધી હોય, દ્વેષી હોય, વિરોધી હોય જૈન ધર્મનો, અને એક્ઝામ્પલ સમજવા માટે ને 500 મુનિરાજ ને આવે છે બધા ઉદાહરણો આગમમાં, 500 મુનિરાજ ને ઘાણીમાં પીવી નાખે અને શેણિક રાજાએ એક મિથ્યાત્વ અવસ્થામાં એક યશોદર મુનિરાજ ઉપર ઉત્તર કર્યો તો શેણિક રાજાને પણ સમજો એમને કેટલા મુનિરાજ પર ઉત્તર કર્યો અને ઓલા બીજા વ્યક્તિએ. બરાબર છે, બરાબર છે. તો હવે મારો પ્રશ્ન તમને એ છે કે શેણિક રાજા ને પણ સાતમી નરક નો બંધ થયો અને એ વ્યક્તિને પણ સાતમી નરક નો બંધ થયો, એવું કેમ? એક તો 500 પણ ઉત્તર કર્યો, એક ઉપર ઉત્તર કર્યો હતો, એકને પાપ ઓછું લાગવું જોઈએ ને. અરે ભાઈ સમજો, એમને એક મુનિરાજ પર ઉત્તર કર્યો પરંતુ એમની સામે આવા 1,000-1,100 ઉપર કર્યો, એમનો અભિપ્રાય પોઈન્ટ સમજાય છે? જૈન ધર્મ પ્રત્યે વિરોધ નો ભાવ, મિથ્યા અભિપ્રાય, મિથ્યા દર્શન ની તીવ્રતા કેવી હતી કે સામે એક હતા એટલે એક ઉપર ઉત્તર કર્યો. 1,000 હોત તો સુચીબેન વિચાર કરો, ગુરુદેવજી કે છે ને, જેને એક પરમાણુ પ્રત્યે એકત્વ નો ભાવ છે એના અભિપ્રાય માં આખા વિશ્વના પરમાણુઓ પ્રત્યે એકત્વ નો ભાવ, જે એક જળની ક્રિયાનો કરતા બને છે અને પોતાને એનો કરતા માને છે, એનો ભોગતા માને છે, એ આખા વિશ્વના પરમનો કરતા પોતાને માને છે અને છે નહીં અને માને છે. શું ભૂલ કહી રહી ગુંદન માંથી? છે નહીં, તારું સ્વરૂપ પર દ્રવ્ય નું કાંઈ કરી શકે એવું છે નહીં અને તું તારા સ્વરૂપ ને એવું માને છે, એ મિથ્યા અધ્યવસ્થા. બરાબર, 261 ગાતા સુધી શું આવી વાત કે પુણ્ય ભાવનો પુણ્ય બંધ હોય કે પાપનો બંધ હોય, પુણ્ય ભાવ હોય કે પાપ ભાવ હોય, એ પુણ્ય પાપના બંધનું કારણ અલગ અલગ નથી, એક જ છે અને એ છે મિથ્યા અધ્યવસાન. આ શબ્દ ભૂલતા નહીં, મિથ્યા અધ્યવસાન, મિથ્યા અધ્યવસાન એક જ છે. અધ્યવસાય કહો કે અધ્યવસાન કહો એક જ છે. બરાબર, હવે આગળ વધીએ છીએ. જો 262 ગાથામાં શું કે છે, હવે જો બહુ સરસ ગાથા છે, 262 નંબર ની ગાથા. આ રીતે ખરેખર થોડું થોડું વાંચું, આપણે હરિગીત કરશું, ગાથા વાંચશું યા થોડું ભાવાત વાંચશું એમ કરીને આગળ વધશું, પણ એક એક ગાથાનો વિષય એ આપણને એકદમ સ્પષ્ટ સમજાવશે. જયારે તમે ફેરવો તો તમે એક એક ગાથા એકદમ સ્પષ્ટ સમજાવશે. બરાબર, આ રીતે ખરેખર હિંસાનો અધ્યવસાય જ હિંસા છે એમ ફલિત થયું એમ હવે કહે છે. હિંસાનો અધ્યવસાય હિંસા છે. આપણે કહીએ રાગ નો રાગ, રાગ નો રાગ એ મિથ્યાત્વ છે. સમજાય છે? હિંસાની હિંસામાં સુધુદ્ધિ માનવી, હિંસાને પોતાનું કર્તવ્ય માનવું એ ખરેખર શું છે? અધ્યવસાય. હવે જો એટલી સરસ ગાથા છે, માનવી ગાથા છે, ચલો બધા સાથે ગાશું છે, બધાનું પાર્ટિસિપેશન રહે. મારો ન મારો આ જીવ તેરા બંધનો સંક્ષેપ. બહુ સરસ, મારો ન મારો એટલે 12મા દ્રવ્ય હિંસા થાય કે ન થાય, પોઈન્ટ સમજાય છે? 12મા કોઈનું ખરાબ થાય કે ન થાય, 12મા કોઈનો ઘાત થાય કે ન થાય, 12મા કોઈ દુઃખી થાય કે ન થાય, 12મા કોઈને જીવન આપીએ કે ન આપીએ, કોઈને મારવાનો ભાવ હોય તો એ મરે કે ન મરે, કોઈ સમજાય છે?
હા,
પરંતુ શું થાય છે કે એ તો જે બહાર ની ક્રિયા તો થવા યોગ્ય થશે, પણ તારા અંદર માં તે મિથ્યા અધ્યવસાય નો ભાવ થયો એટલે તું તો એક સમય બંધાય ગયો. ઘણી વાર આપણે કર્ણયોગ ના એંગલ થી પણ વાત ને સ્થિત કરીએ છીએ કે કોઈએ એક કતલ કર્યું અને કોઈએ હજાર કતલ કર્યું, બરોબર. હવે એક કતલ કર્યું તો અહીંયા સજા મળશે એક વાર ફાંસી, અને કોઈએ હજાર કતલ કર્યા, હજાર લોકોને માર્યા, તો એની સજા ક્યાં મળશે બોલો? એની માટે સજા છે ને? કોઈ સમજાય છે? તો એવી દશામાં એ અવતાર એટલે અવતાર થશે. તો એનો મતલબ એ છે કે ખરેખર બંધ કોનાથી થાય છે? ખરેખર કર્મ નો બંધ, સંસાર નું બંધવું, દુઃખ, આકુરતા, પરિભ્રમણ, ભવ ભ્રમણ કોનાથી થાય છે? તો કે તારા અંદર માં તારો જે મિથ્યા અધ્યવસાય નો ભાવ છે એનાથી થાય. હવે એ મિથ્યા અધ્યવસાય નો ભાવ જે થયો એ કોઈ પરે કરાયો, કોઈ કર્મ ના ઉદયે કરાયો, અને તારા સ્વભાવ માં એવી કોઈ શક્તિ સામર્થ્ય છે નહીં કે મિથ્યા અધ્યવસાય ના પરિણામ ઉત્પન્ન કરે. તો તારી વર્તમાન પર્યાયની એવી ભૂલ, એવી ખોટી માન્યતા, એવું અજ્ઞાન, એવો અસંયમ, એવો મિથ્યાત્વ નો ભાવ એ જ ખરેખર તારા સંસાર નું કારણ થઈ ગયું. આપણું વસ્તુ કરું ક્લિયર? તો હવે આજથી આપણે કોઈ પરદ્રવ્યને આપણે આપણા બંધ નું, દુઃખ નું, આકુરતા નું કારણ નહીં માન. પોઈન્ટ સમજાય છે? જે એક વાત કહું તમને વચ્ચે, એક પોઈન્ટ કહું છું, જે અસંગની જીવો છે ને, અસંગની પંચેન્દ્રિય જીવો સુધીના જીવો છે એને તો આ વાત સમજાશે. પોઈન્ટ પકડે શું કહું છું? અસંગની સુધીના જીવોને આ વાત સમજાશે નહીં. અને સંગની પંચેન્દ્રિય સામાન્ય કે શબ્દ બરાબર, સંગની પંચેન્દ્રિય તીવ્ર કસાઈ જીવ આ વાત સાંભળવા આવશે. ન સમજાય? સંગની પંચેન્દ્રિય યોગ્યતા હોવા છતાં, સમજાય, મન મળવા છતાં, અને બારમાં દેહ શાસ્ત્ર ગુરુ નો યોગ હોવા છતાં પણ અગર અંદર માં તીવ્ર કસાઈ ના પ્રણામ છે તો એ આ વાત સાંભળવા, આ વાત, આ વાત, આ છૂટવાની વાત, આ બંધ ના કારણ ને સમજવાની વાત, આ અબદ્ધ સ્વભાવ ને સમજવાની વાત એ સાંભળવા સમજવા આવશે ને. કારણ કે એને તીવ્ર કસાઈ ને તીવ્ર અધ્યવસાય નો ઉદય અસંગની ને સમજાશે નહીં. અને તીવ્ર સંગની પંચેન્દ્રિય જીવ આપણને બહુ શાંતિ છે. આપણે કહીએ ને કે ચલો ને પ્રવચન આવો ને, આવો ને મંદિર, આવો ને બેટા, આવો ને, સસો રસુ સરસ વાતો ચાલે છે, આપણને બહુ શાંતિથી કહી દેશે, મમ્મી પ્લીઝ બહુ શાંતિ રાખો, મમ્મી પ્લીઝ શાંતિ રાખજો, ઓકે, પ્રવચન તો પ્લીઝ. હવે બોલો, આટલી શાંતિથી કીધું તો મન કસાય છે ને? જલ્દી બોલો, જલ્દી બોલો, એકદમ શાંતિથી કીધું, મમ્મી પ્લીઝ પ્લીઝ બોલો જલ્દી, મન કસાય, તીવ્ર કસાય. તો તીવ્ર કસાઈ જીવને આ વાત ગમશે નહીં અને અસંગી જીવને આ વાત સમજાશે નહીં. અહીંયા જેટલા બેઠા છે સમજી લો કે મંદ કસાઈ જેની વિશુદ્ધિ બહુ જ, આપણે કહીએ ને કે ઉજવળ, આ ભવિષ્ય ઉજવળ છે ને, વિશુદ્ધિ જેની ઘણી ઊંચી વધી ગઈ એવા જીવ આ વાત સાંભળવા આવે. ચલો જલ્દી થઈ ગયા આ વાત. 262 માં શું કીધું? મારો ના મારો જીવને, આહાહા, શું થાય છે? બંધ અધ્યવસાય થઈ ગઈ વાત. 262 સમજાય ગઈ? હવે તો 63-64 માટે એક ચાર્ટ બનાવો. હવે શું કે છે 63-64 માં શું વિષય આવે છે જો, હવે હિંસા અહિંસાની જેમ સર્વ કાર્યોમાં હિંસા અહિંસાની જેમ, હિંસા અને અહિંસા એની જેમ બીજા સર્વ કાર્યોમાં અધ્યવસાયને પુણ્ય પાપના બંધનું કારણ, પુણ્ય પાપના બંધના કારણ પણ દર્શાવે છે. ચલો હવે ચાર્ટ બનાવશું આપણે. બે કોલમ બનાવો, બે કોલમ, પછી આપણે આ ગાથા ખાલી ગાઈ લઈશું, બરાબર? બે કોલમ બનાવશો તો એક બાજુ લખવો હિંસા, જે લખે છે એ, જે નથી લખતા વિકલ્પ નહીં કરતા, સમજો શાંતિ, બરાબર છે? તો કાળજી બુક પણ રેડી રાખજો, કારણ કે આપણે થોડું થોડું લખશું, હા, સુંદર મનસી ખાતી આપણે સાંભળશું અને આનંદ લેશું. ચલો જલ્દી, તો બે કોલમ કહી દે, એક બાજુ હિંસા અને એક બાજુ અહિંસા. હવે શું કીધું? હિંસા અહિંસાની જે સર્વ કાર્યો, હવે સર્વ કાર્યો આપણે લખવાના છે, સમજાય છે? જે હિંસાથી અને અહિંસાના ભાવથી, હિંસાના ભાવથી અને અહિંસાના ભાવથી અધ્યવસાય થાય છે એટલે કે બંધ થાય છે, એમ બીજા જે કાર્યો એટલે બીજા જે આપણા પરિણામ છે અધ્યવસાયના ભાવ છે એનાથી પણ શું થાય છે? ખાલી હિંસા હિંસા નહીં, બીજા ભાવોથી પણ બંધ થાય, બરાબર? તો એક બાજુ શું લખશો સુધીબેન? હિંસા. અને બીજી બાજુ લખશો અભિન. પહેલા આપણે ફર્સ્ટ કોલમ કરીએ કે કન્ફ્યુઝન ન થાય. આમથી પહેલા એક કોલમ કરી નાખ તો હિંસાની નીચે શું લખશો? હિંસા. હિંસાના ભાવ આવે ત્યારે કોઈને દુઃખી કરવાનો ભાવ, બરાબર? તો નીચે લખો હિંસાની નીચે દુઃખી. આ બધી પાછળ આવી રહ્યા આગળ, દુઃખી કરું, સુખી કરું, મારું, જીવાળું, એને ફિટ કરીએ છે. તો દુઃખી સ્લેશ મરણ, હિંસાના ભાવમાં કોઈને દુઃખી કરવા. ક્રોધ, ક્રોધ માન માયા લોભમાં ક્રોધ કસાય છે, દ્વેષ શું છે ને? તો દ્વેષના ભાવમાં શું થાય? સમજાય છે? કોઈ પ્રત્યે અણગમાનો ભાવ, કોઈને દુઃખી કરવાનો ભાવ, બરાબર? તો હિંસાની નીચે શું લખશો? દુઃખી કરવાનો ભાવ યા તો મારવાનો ભાવ, બરાબર? હવે આ બે ભાવ કેવા છે? આ બે ભાવ દ્વેષરૂપ. હિંસા, એની નીચે આપણે શું લખ્યું? દુઃખી કરવાનો ભાવ યા મારવાનો ભાવ, જે આગળ આવી ગયો. હવે આ બે ભાવ કેવા છે અમીબેન? દ્વેષરૂપ છે. આ દ્વેષના ભાવમાં આવું થાય ને, ખ્યાલ આવે છે? તો દ્વેષરૂપ છે. હવે એની નીચે લખો કે આ દ્વેષરૂપ ભાવ ખરેખર કેવો છે? આત્માનો કેવો ભાવ છે? અશુભ ભાવ. આવશે આ બધી ગાથામાં આવવાની છે વાત, એટલે બધા શબ્દો તમને લખાવું છું, એટલે બધા શબ્દોથી તમે પરિચિત થઈ જાઓ, બરાબર? પહેલાથી લખ્યું હિંસાનો ભાવ, પછી દુઃખી કરવાનો ભાવ યા મારવાનો. હવે એ ભાવ કેવા છે? દ્વેષરૂપ. અને એ દ્વેષરૂપ ભાવ આત્માના કેવા ભાવ છે? અશુભ ભાવ છે. અને હવે અહીંયા કે છે એ અશુભ ભાવથી શું થાય છે? તો કે પાપ કર્મનો બંધ થાય, બરાબર? તો આ પાપ કર્મનો બંધ થાય છે, બરાબર? તો ઘાતી કર્મ તો સર્વ પાપ રૂપ છે, તો ઘાતી તો બધી બંધાશે આ પરિણામમાં, બરાબર? અને અઘાતીમાં પણ બધી પાપ પ્રકૃતિ, કારણ કે અઘાતીમાં પુણ્ય પાપનું વિભાજન છે, તો અઘાતીમાં બધી કેવી પ્રકૃતિ બંધાશે? હા, બરાબર. તો હવે આ હિંસા ની જેમ બીજા કાર્ય અહીંયા બતાવ્યા. બીજા કાર્ય હવે લિસ્ટ લખો તો હિંસા, હવે શું લખવાનું છે? પાપ પાપના નામ, જૂઠ, બરાબર? જે એનું નામ અહીંયા છે અલિખ. અલિખ છે ને ગાથા, જો ગાથા, ગાથામાં છે એમ અલિખ માહી. અલિખ છે ને અલિખ, અલિખ શબ્દ છે કે નહીં? તો હિંસા પછી કયો પાપ આવે? જૂઠ. જૂઠ તો અલિખ એટલે જૂઠ ના કરવા, જૂઠું બોલવાનું, ખોટું બોલવાના પણ. આપણે ખોટું બોલીએ, અચ્છા આપણે હિંસા કરીએ, અચ્છા બોલો આપણે હિંસા કરીએ, હિંસા કરીએ આપણે, એટલે મારીએ કોઈને? આપણે તો બચાવી બચાવીને પાણી ગાળીએ, ભોજન બનાવીએ, અભક્ષ ભક્ષણ ના કરીએ, ભક્ષ ખાઈએ, તો આપણે હિંસા કરીએ? અચ્છા જૂઠ બોલીએ, જૂઠું તો ના બોલીએ ને? જૂઠું આપણે બોલીએ કે ના બોલીએ? આપણે જૂઠું બોલીએ આવી બેન. અચ્છા ચોરી કરીએ, ગજબ કરો છો, ચોરી પણ કરીએ અને ન કરીએ ને? હા, ચોરી પૂરી કરીએ, કરીએ આપણે ચોરી, ન કરીએ ને? અહીંયા કે છે નિરંતર અધ્યવસાનના ભાવો ચાલે, નિરંતર. તું તારા સ્વભાવની, તારા સ્વભાવનો નિરંતર તું આ મિથ્યા અભિપ્રાય વડે ઘાત કરી રહ્યો, અનાદર થઈ રહ્યો છે કે નહીં? અમી બેન, હમણાં આપણી ફરજ શું છે? ફરજ હમણાં આપણા ઉપયોગની ફરજ ઉપમા શું છે? હમણાં આપણા ઉપયોગની ફરજ શું છે? આપણા પરિણામની ફરજ શું છે? ડ્યુટી શું છે? રિસ્પોન્સિબિલિટી શું છે? કાર્ય શું છે? બોલો શું કાર્ય છે? કાર્ય શું છે? કર્મ, કર્તાનું કર્મ શું છે? કે અંદરમાં પોતાના શુદ્ધાત્મામાં લીન થઈને લાવાદી રહીત વિતરાગ ભાવ રૂપે પરણવું, એ આપણું કાર્ય છે. અને આપણે કરી નથી રહ્યા, તેનાથી વિરુદ્ધ જે કાર્ય થઈ રહ્યું છે તે એ કાર્ય શું છે? એટલે પાપરૂપ કાર્ય. હિંસા, હિંસા, જૂઠ, જૂઠ, બોલો જૂઠ બોલીએ, પછી સમય બોલીએ કે જૂઠું, સમજાય? જેવું સ્વરૂપ છે એવું આપણે માનતા નથી, કહેતા નથી, બોલતા નથી, સમજતા નથી, સ્વીકારતા નથી, અને એનાથી વિપરીત આપણે અમારું ઘર છે અને અમારું આ છે ને, અમારું આ છે ને, અમારું આ છે ને, અમારું આ છે ને, આમ મારું છે ને, આ મારું છે, સાચું છે, જૂઠ. તો એટલા બધા પાપ પર લગાવો. તો હિંસા, જૂઠ, બરાબર? તો અલિક એટલે જૂઠ, પછી અધક એટલે ચોરી, પછી અભ્રમ એટલે પરિગ્રહ. કઈ રીતે? એની નીચે લિસ્ટ બનાવો, પાપમય ભાવના લિસ્ટ. તો હિંસા, જૂઠ, ચોરી, ખુશી, પરિગ્રહ, અને કેવા છે? અશુભ ભાવ છે. અને અશુભ ભાવ કેવા છે? દ્વેષરૂપ છે. અને દ્વેષરૂપ કેવા છે? હિંસાથી છે, પાપરૂપ છે, અશુભ છે, દ્વેષરૂપ છે. અને એનાથી શું થાય છે? નિરંતર એ ભાવ જયારે જીવ કરે છે તો પાપ કર્મ નો બંધ થાય. તો બરાબર આ બધા ભાવો લીધા, હિંસા, જૂઠ, ચોરી, ખુશી અને પરિગ્રહ. પરિગ્રહ ને આપણે પાપ માનીએ છીએ ના? ના, એટલે હિંસા ને તો હજી માનીએ, જૂઠ ને પરિગ્રહ ને માનીએ છીએ. બોલો જલ્દી, પરિગ્રહ ને પાપ માનીએ છીએ? ક્યાં માનીએ છીએ? પરિગ્રહ ને પાપ નથી માનતા, બેના ચાર બેડરૂમ થઈ ગયા હોય અને પછી શું કહીએ આપણે તરત વિશ કરીએ, શું વિશ કરીએ? ના ના વિશ કરીએ ને ખોરાજીને. તો બોલો આપણે પરિગ્રહ ને પાપ માનીએ છીએ? બોલો પાપ ના ભાવ ને આપણે કોંગ્રેસ કરીએ, પાપ ના ભાવ ને અનુમોદ ના કરીએ, પાપ ના ભાવ માં ખુશી માનીએ છીએ, પાપ ના ભાવ ને સેલિબ્રેટ કરીએ છીએ, પાપ ના ભાવ માં પ્રસન્ન થઈએ છીએ અને કહીએ છીએ કે માનીએ છીએ. ક્યાં માનીએ છીએ પરિગ્રહ ને પાપ? માનતા જ નથી આપણે પરિગ્રહ નામક પાપ ને પાપ. ખાલી બોલી જઈએ પાપ પાપ કેટલા ફટાફટ બોલી રહ્યો, હિંસા જીવ ચોરી ખુશી. અભિપ્રાય ની તો ભૂલ છે, બધી ગડબડ ભૂલ અભિપ્રાય ની છે. એક મટકો ઊંધો છે તો બધા મટકા. ચલો હવે સામે ની કોલમ કરો, ચલો જલ્દી સની રહી, બોલો જલ્દી સામે ની કોલમ. હિંસા ની સામે એક ઓપોઝિટ કરતા ના હોય, હિંસા ની સામે અહિંસા, હિંસા ની સામે અહિંસા. બચાવવાનો ભાવ, સુખી કરવાનો, અહિયાં દુઃખી કરવાનો ભાવ, મરણ નો ભાવ. તો બચાવવાનો ભાવ અને સુખી કરવાનો ભાવ, તે ભાવ રાગરૂપ છે અને એ ભાવ શુભ છે. તો રાગરૂપ ભાવ, શુભ ભાવ, સુખી કરવાનો ભાવ, બચાવવાનો ભાવ, અહિંસાનો ભાવ, તો એનાથી શું થશે? પુણ્ય કર્મ નો બંધ થશે, બરાબર. હવે એની સામે શું લેશું? નીચે છે એની સામે, એ રીતે સત્ય, દત્ત, બ્રહ્મ અને અપરિગ્રહ. ઉલટું કરવાનું, ઉલટું કરશો તો ગાથા થઈ જશે. તો બે ગાથા થઈ ગઈ, 63 64. ચલો બોલો જલ્દી. તો જેમ હિંસા અને અહિંસા ના ભાવોમાં જીવ શું કરે છે? એકત્વ કરે છે. એવી રીતના બીજા બધા ભાવોમાં પણ શું ચાલે છે? એનું અધ્યવસાય. અરે આપણી મૂર્ખતા તો જો આ બધા પરિણામ થાય ને એમાં પછી પાછું અભિમાન કરે. જો મેં ગુસ્સો કર્યો એટલે ઠેકાણા આવી ગયો ને, તો શું કહ્યું? ગુસ્સો કર્યો અને એમાં પાછું માન કહ્યું, બરાબર છે. હવે માન નો ભાવ પુષ્ટ થાય તો ક્રોધ કરે, ક્રોધ ના ભાવમાં કોઈ કાર્ય થાય તો અભિમાન કરે, કોઈ લોભ નો ભાવ હોય તો એમાં માયાચારી કરે. કીધું છે થોડી થોડી સાથે, અંદર અંદર આ બધા પાપ ભાવોમાં કારણ કાર્ય પણ સિદ્ધ કર્યું છે. કોઈ સમજાય છે? ચલો રાબે ગાથા પે વાંચું, ગાતું ગાતો બધા સાથે, 63 64. ચલો જલ્દી ગાવા બધા. એમ અલિક માની અદતમાં અબ્રહ્મને પરિગ્રહ વિશે, જે થાય બહુ સરસ. 265 જો, બહુ સરસ ગાથા છે. હવે કે છે આ ગાથામાં શું કે છે? જે ચલો ગાઈ લઈએ એટલે આપણને એનો ભાવ ખ્યાલ આવે. 265 ગાઓ.
જે થાય અધ્યવસાન જીવને, નથી બંધ અધ્યવસાન.
સમજાય ગયું? કેટલી સરસ ગાથા છે. બોલો તો શું કે છે કે કોઈ અધ્યવસાન, મિથ્યા અધ્યવસાન. અરે આપણું પતિ જશે, આપણી પાસે ટાઈમ હશે ને, તો ગુરુદેવજી ના પ્રવચન રત્નાકર નો ભાગ વાંચી હતી. એટલી બધી સરળ વાતો છે, બધું લઈને આવી છું પણ આપણી પાસે ટાઈમ નથી. પણ હું એક પોઈન્ટ લઈશ એમાંથી. તો શું કીધું કે મિથ્યા અધ્યવસાન નો ભાવ થાય ને અલ્પાભે, તો એ પરના લક્ષ્ય જ થાય, કોઈ પરના આશ્રય થી જ થાય, આત્માના આશ્રય થી, સ્વરૂપના આશ્રય થી મિથ્યા અધ્યવસાન થાય. હા થશે કોઈ વસ્તુના અવલંબન ને લઈને, પણ એ કઈ વસ્તુ હશે? સ્વ છે કે પર? એક વાર તો પર ના લક્ષ્ય થાય છે, પર એ અધ્યવસાન નો ભાવ કરાવતો નથી. એક વાર. હવે બીજી વાત, અહીંયા આ ગાથામાં તમે વાંચો, તમારું હોમવર્ક ઘણું બધું છે, તમારે ઘણા આ બધી ગાથાઓ વાંચવાની છે, તમને એકદમ સરળતાથી સમજાય. તો અહીંયા કે છે કે પર અધ્યવસાન કરાવતું નથી ને, તો કે ના. અધ્યવસાન પોતે કરે છે ને? હા. પોતાની ભૂલથી કરે છે ને? હા. પોતે જોડાય છે ને? હા. પોતે સ્વરૂપ ને ભૂલે છે ને? હા. હા હા બોલવાનું છે ને કાલની છે, હા બરાબર છે ને? બરાબર. તો અહીંયા ગાથામાં પ્રશ્ન કર્યો એટલે પોઈન્ટ ઉપાડ્યો, તો પછી પરવસ્તુ ના ત્યાગ નો નિષેધ કેમ કરો છો? પોઈન્ટ પકડાય છે? હવે કાલે હું વિચારતી હતી કે પરવસ્તુ ના ત્યાગ નો ઉપદેશ પણ આપવામાં આવશે કે નહીં, વ્યવહારે તો આવશે કે નહીં? હવે કોઈ સિગરેટ ની લત લાગી હોય કોઈને, તો એને પહેલા આપણે શું કરાવશું? સિગરેટ ના ભાવ, સિગરેટ પીવાનો ઉદાહરણ અન્યથા નહીં લેતા, સિગરેટ પીવાનો જે ભાવ છે એ ભાવને તોડાવશું, તે ભાવને તોડાવશું, એની સાથે જે પ્રેક્ટિકલી સિગરેટ છે એને પણ તો છોડાવશું કે નહીં? કે ભાઈ તું એને રાખ, તું ભાવ છોડ, એવું થયું છે કે? છોડાવવાનો ઉપદેશ આપશે કે નહીં બોલો? હમણાં આપણે કહીએ 24 પરિગ્રહ ના ત્યાગી મુનિરા, 24 પરિગ્રહ અંતરંગ બહિરંગ દેવ પરિગ્રહ ના ત્યાગી છે ને? હવે અંદર 3 કઠાઈ છોકરી નો અભાવ થયો અને ઘરમાં બેઠા હોય અને સાસુ સસરા આવી જાય અને ઘર કુટુંબ પરિવાર ની વચ્ચે હોય, એવું બને? તમને ઉલટું કહું, અહીંયા રાગ તૂટે અને વસ્તુ રહે એવું બને નહીં. વસ્તુ છે એનો મતલબ તારો રાગ તૂટ્યો, પણ સમજાયું? વસ્તુ છે અને તૂટે ના, અમે તો રાગ નથી, અમે તો રાગ નથી, અમે તો રાગ નથી. અચ્છા, વસ્તુ છે અને તૂટે છે, રાગ નથી. વાહ, આવી માયાચારી જીવ શાસન માં ના ઈચ્છો. ઢાકા થઈ ગઈ, આગળ વધીએ. ક્રેક કોર્સ છે ભાઈ, મારી સાઈટ વિરુદ્ધ છે પણ હવે બધું શીખું છું સ્વેની બેન ના માર્ગદર્શનમાં. ચલો આગળ. અને ભવ્ય ભાઈ, હવે આપણે આવી ગયા, થઈ ગયા વાત. જે થાય અધ્યવસાન જીવને વસ્તુ આશ્રિત તે બને, પણ વસ્તુ નથી બંધ, અધ્યવસાન માત્ર થી બંધ. એક મોટું હેડિંગ લખી નાખો, આ બંધ અધિકાર નો સાર. સ્વનિમેન એક ગાથામાં તમને એક લાઈન માં કહેતો બંધ અધિકાર નો સાર કે ભાઈ મારા અધ્યવસાન ના ભાવ થી બંધ થાય છે અને એ ભાવ છૂટશે ત્યારે બંધ નો અભાવ થશે. ચલો આગળ, 267 જલ્દી, 266. હવે બહુ સરસ વાત હશે, જો હવે કે છે, હવે પાછું બીક આપણે જોડતા શીખ્યા ને, મારું અને જીવાનું અને સુખી કરું દુખી કરું, એ જોડતા શીખ્યા ને, મારું જીવાનું સુખી દુખી કરું. હવે હજી એક જોડકું અહીંયા નવું આવ્યું, નવું કયું જોડકું આવ્યું? કે બાંધવું અને મુક્ત કરું. હું કોઈને બાંધું, આખું જીવન નીકળી જાય એ જ ભાવમાં, મારા કારણે તમને બંધ થયું, મારા કારણે તમને દુઃખ થાય, મારા કારણે તમે બંધાવ, મારા કારણે તમે, મારા કારણે, મારા કારણે. અરે કોઈના કારણે કોઈ બંધાતું નથી ને, કોઈ ઘરમાં રહેતું નથી ને, કોઈ અટકતું નથી ને, કોઈ સંસારમાં પરિભ્રમણ કરતું નથી, અને કોઈના કારણે કોઈ મુક્તિ પામતું નથી. અન્ય મતમાં જો કોઈ નિષેધની વાત નથી કે કોઈ ટીકા ટિપ્પણી ની વાત નથી, પણ અન્ય મતમાં જો ઘણા જે પોતાને ગુરુ માને, અમે બધાને કાઢી દઈએ, અમે બધાને કાઢી દઈએ, અમે બધાને કાઢી, અમારા ઘરનાઓ તરી જશે, તરી જશે, તરી જશે. આ બધા પ્રકારના જે અભિપ્રાય છે ને, જે અધ્યવસાન છે, એ જ બંધનું કારણ. 266 થઈ ગઈ. શું કે છે? જો એ રીતે બંધના કારણ પણ કારણ તરીકે નક્કી કરવામાં આવેલું જે અધ્યવસાન તે પોતાની, હા બહુ સરસ છે, અર્થ ક્રિયા કરનારું નહીં હોવાથી મિથ્યા છે એમ હવે દર્શાવે. હવે અર્થ ક્રિયા શબ્દ આવ્યો, શું શાનો અર્થ? ચલો પહેલા ગાથા વાંચી લે, પછી અર્થક્રિયાનો અર્થ કરીએ, અને પછી એક આપણે સૂત્ર બને, બરાબર છે? જો કરું છું દુખી, ભાવાર્થ કરાવો, ભાવાર્થ, ભાવાર્થ, બહુ સરસ ભાવાર્થ છે. જો જે પોતાની અર્થક્રિયા, અથવા જેનો વિચય નથી તે નિરર્થક. ગજબ, શું કીધું? સમજાયું? તારો જે અધમરો ભમરો છે, તારો જે નિત્યા અધ્યવસાય નો ભાવ છે ને, કે હું આને બાંધું, મુક્ત કરું, જીવાડું, સુખી કરું, દુઃખી કરું, આમ કરું, શરીરનું આમ કરું, આમ સંભાળું, બાળકોને આમ કરું, તારો આ મિથ્યા અધ્યવસાય કેવા છે? સાંભળો ધ્યાનથી, તારી માટે અનર્થકારી છે અને પર માટે અકિંચિત કરે છે. બે શબ્દ, તારી માટે, તારી માટે એનો કોઈ વિષય જ નથી. ખરેખર કોઈ વિષય જ નથી, એટલે તું જેવું માને છે, તારી ઉલટી માન્યતા છે, એ પ્રમાણે તારી મિથ્યા અધ્યવસાય ની અર્થ ક્રિયા ક્યારે પણ સિદ્ધ નથી થવાનું. रूपा में नित्य अध्यावसायिनी अर्थ क्रिया प्रयोजन भूत क्रिया क्यारे स्त्री से थवानी ज नथी कारण के तू जेवू माने छे एवू वस्तु नु स्वरूप नथी अने वस्तु नु स्वरूप जेवू छे एवू तू मानतो नथी। न समझायु थोड़ू कठिन पड़ू ना तू कठिन पड़ू आमा कि तारी नित्य अरे बहु सरल छे तू एम माने छे के हूँ शरीर नो करता छू आ तारो नित्य अध्यावसाय नो भाव छे के नहीं। अरे जल्दी बोलो थोड़ा रिस्पॉन्स जल्दी आप तो मैंने जरा बजाओ तू एम माने छे के हूँ शरीर नो करता छू આ તારો મિથ્યા અધ્યવસાય નો મિથ્યા અભિપ્રાય છે કે નહીં? હવે તારી માન્યતા અનુસાર તારે થાય છે તારી અર્થ ક્રિયા મિથ્યા અધ્યવસાય ની અર્થ ક્રિયા સાર્થક છે કે નિરર્થક છે? એક અધ્યવસાય નો ભાવ સાર્થક છે કે નિરર્થક છે? નિરર્થક છે ને? તારી માન્યતા અનુસાર સ્વદેવીનું કાર્ય થતું નથી અને જે સમય થયું અને તને આ વિકલ્પ આવ્યો અને તે માન્યું કે જો મને વિકલ્પ આવ્યો એટલે થયું એમ પણ નથી એ ત્યારે થવા યોગ્ય હતું તારો વિકલ્પ એમાં નિમિત્ત હતો એની યોગ્યતાથી એમાં કાર્ય થયું છે તારી નિત્ય માન્યતા અનુસાર કાર્ય થયું નથી। ન સમજાયો કોઈ સમજાયો? આ ભાષા સમજાય છે? તમે કહેતા ને ભાષા કઠિન છે, જો ભાષા કઠિન નથી સ્મૃતિબેન વાંચો જે પોતાની અર્થ ક્રિયા પ્રયોજનભૂત ક્રિયા કરી શકતું નથી તે નિરર્થક કરી શકતું નથી। બોલા વાળ ને સફેદ થતા કોણ રોકી શકે? બુઢા થતા કોણ રોકી શકે? શરીર જીણે જીણે થાય કોણ રોકી શકે? ઈષ્ટ ને જો કોણ રોકી શકે? રોકી શકે કોઈ? તો અર્થ ક્રિયા કેવી છે? નિરર્થક। વાક્ય યાદ રહ્યું તારી માટે નિત્ય અભિપ્રાય નિત્ય અધ્યવસાન કેવા છે? હું જે શબ્દ બોલી એ અનર્થકારી છે અને પરદ્રવ્ય માટે અકિંચિત કર પરદ્રવ્યમાં કાંઈ કરી શકવામાં સમર્થ નથી અને એટલે માટે તારા એ નિત્ય અધ્યવસાયના ભાવ કેવા છે? અનર્થકારી છે, અર્થ વગરના। ગીતા ઘણે છે ને આકાશમાં ફૂલ હોય અને ફૂલ એવું હોય અને ફૂલ આવું હોય અને ફૂલની સુગંધ હોય, અરે પેલા આકાશમાં ફૂલ હોય કે ન હોય? કોઈ સમજાય કે તું આમ કરી દઉં નામ કરી દઉં નામ કરી દઉં નામ કરી દઉં? પહેલા તું તારા અભિપ્રાય ને પૂછ, તારા જ્ઞાન ને પૂછ કે તું કરી શકે છે કે નથી કરી। અમિતબેન કોઈ સમજાય કે આપણે રોજ એમ માનીએ છીએ મેં આટલું ખાધું, મેં આ ખાધું, મેં આ ખાધું, મેં આ ખાધું, હવે એ પ્રકારનો નિર્ણય અંદર માં કેળવો કે આત્મા અનાહારી તત્વ પર દ્રવ્ય ને ભોજન ને રોટલી ને પીઝા પાસ્તા ને ખાઈ શકતો નથી। ખાવાના પરિણામ આવે છે અલગ અને ખાઈ શકતો નથી એ વસ્તુનું યથાર્થ સ્વરૂપ। સમજાઈ ગયા ગાથા? જલ્દી બોલો, જે પોતાની અર્થ ક્રિયા કરી શકતું નથી તે નિરર્થક છે, અથવા જેનો અંડરલાઈન કરવા લાઈન ને વેરી ઇમ્પોર્ટન્ટ લાઈન, અથવા જેનો વિષય નથી તે નિરર્થક છે। જીવ પર જીવોને દુઃખી સુખી આદિ કરવાની બુદ્ધિ કરે છે, પરંતુ પર જીવો તો પોતાના કરીએ સુખી દુઃખી થતા પોતાના કરીએ, બે જીવ પાછા મિસ્ટર એ મિસ્ટર બી, તો પોતાના કરીએ કોઈ પરદ્રવ્ય સુખી દુઃખી થતા નથી, તેથી તે બુદ્ધિ નિરર્થક છે અને નિરર્થક હોવાથી મિથ્યા છે, ખોટી। સમજાઈ ગઈ ભાષા, ગાથા, ભાવ સમજાઈ ગયું? ખ્યાલ આવે છે? હવે એના અંદરમાં ઇમ્પ્લિમેન્ટ કરજો, આખો અભિપ્રાય આપણે કહેતા આવજો। કોઈ પણ કાર્ય થઈ રહ્યું છે એમાં આપણે રૂપાને શું કરવાનું? હું તો આનો કરતા નથી, આ વાણી આ શબ્દ બોલો આ કોને સવારના ગાયું પૂજામાં? કોને ગાયું? કોને કોને ગાયું આજે પૂજામાં? તમે ગાયું? તમે ક્યાં ગાયું? કોને ગાયું પૂજામાં? બોલો કોણ છે ગાવાની ક્રિયાનો કરતા, બોલવાની ક્રિયાનો કરતા કોણ છે? હમણાં બોલો, કોઈ સમજાય? હવે આ ગંધર્વની ગાદી ઉપર બેસીને કોઈ સમજાય છે? આ ભગવાન ની સામે ને ગુરુ ની સામે બેસીને આપણે અહીંયા મિથ્યા અભિપ્રાય તોડવાનો છે, એની બદલે મિથ્યા અભિપ્રાય ને પુષ્ટ કરશું તો અહીંયા બેઠા બેઠા નરક નિગોદ નો બંધ કરી દેશે। કોઈ સમજાય છે? મેં બોલ્યું, મેં ગાયું, મેં કહ્યું, મેં કહ્યું, તે કાંઈ નથી કહ્યું ભાઈ, એક પરમાણુ પણ મને આ સુધી તારા અનુસાર ને તારી ઈચ્છા ને તારાથી થયું નથી, આ શરીર પણ નથી તારાથી કે એની સ્વતંત્ર યોગ્યતાથી એનો નિર્ણય કરવા યોગ્ય છે। હવે બહુ ગજબ ગાતા છે 267 268, લવ કે થાકી ગયા છો? 270 સુધી નહીં છે તો મારી સાથે? અરે બોલો, બહુ ઈઝી છે, બહુ સરસ ગાથા છે। જો હવે આ અર્થ ને સ્પષ્ટ કરી ગાથા રૂપે હવે પાછી વાત કરે, હવે શું કે છે? આવે છે શું કે છે કે તું તો ગજબ નો પીરિયડ માં ગયો, પીરિયડ છે શરીર મળ્યું તો તારે એવો મિત્ર અભિપ્રાય હશે અહીંયાથી શું લઈ જશું આપણે શું લઈ જશું અહીંયાથી આપણે શું લઈ જશું શું લઈ જશું આ ગતિમાંથી શું લઈ જશું બોલો આ મિત્ર અધ્યવસાન લઈ જશું નહીં શું લઈ જશું નથી લઈ જવું કે લઈ જશું હું બોલું છું તમે બ્લાઇન્ડ થઈ ગયા બોલાય શું પૂછે છે અરે નહીં લઈ જઈએ અગર લઈ જશું તો પાછા જે ગતિમાં જશું ને જે શરીરમાં જશું એ આ ગાથા પાછી આપણા પર અપ્લાય થઈ જશે નથી કરવી આ ગાથા અપ્લાય આ બંધ અધિકાર અને કર્મના અધ્યવસાનમાં બંધને રોકવા માટે ભણીએ છીએ કે બંધને પુષ્ટિ કરવા માટે ભણીએ છીએ વિચાર કરો ઉપમાવી આ બંધ અધિકાર લખો શરીર માટે બહુ ગજબ હવે બે ગાથા છે ને હા બે ગાથા છે જો હવે શું કે છે કે જેવો પોતે જે ગતિમાં જે શરીર જે યોનિ જે દેહ જે પણ સમજાય છે મળશે આગળ એમાં શું કરે છે પાછો એ મળી પોતાને અનુભવ રૂપાબેન એક ક્ષણ માત્રમાં એક આપણે કહીએ ને ગતિ બદલાશે ને આયુ કર્મનો ક્ષય થશે ને ક્ષણ માત્રમાં નવી ગતિમાં કિરદારો બધા નવા આવી જશે બોલો સેની બેન આવશે કે નહીં અહીંયા તમે વ્યોમ ને ક્રિયાને મારા બાળકો કરો છો અહીંયાથી જશો એ સમયમાં અહીંયાથી બ્રેક છૂટશે આ બધા સહયોગ અહીંયા રહી જશે આ સંબંધ અહીંયા રહી જશે અને નવા કિરદાર નવા કેરેક્ટર નવા સંબંધ નવા યોગ નવા સહયોગ નવું શરીર નવી ગતિ નવી યોની બધું નવું મળશે અને ત્યાં પાછો એકત્વ કરશે નહીં કરીએ એવી પ્રતિજ્ઞા લઈને આ ગાથા આપણે વાંચવાની છે જો વાંચો ચલો તિર્યંચ નારક દેવ માનવ અચ્છા અચ્છા સોરી 266 થઈ 267 બાકી છે ઓ સોરી 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 મેં તો આખું વિશ્લેષણ 268 નું કરી નાખ્યું 268 269 નું કર્યું એક બાકી છે એક બાકી છે તો ચાર માં કેમ નથી કેતા અરે તમે કોઈ ના થાવ છે ઓ સોરી કઈ વાંધો નહીં બહુ ઈઝી છે 267 હું બોલું છું બધા સાંભળે છે બોલે છે સાંભળો આ રહી ગઈ તો કહો જો હવે પૂછે છે કે અધ્યવસાય પોતાની અર્થ હા અર્થ ક્રિયાની બે ગાથા એમ યાદ રાખો નહીં બે યાદ રાખો 66 67 અર્થ નિત્યા અર્થ ક્રિયાને નિરર્થક બતાવવા વાળી બે ગાથા બરાબર છે એ યાદ છે હવે પૂછે છે કે અધ્યવસાય પોતાની અર્થ ક્રિયા કરનારું કઈ રીતે નથી તેનો ઉત્તર કહે છે સવ જીવ અધ્યવસાન કારણ ને મોક્ષ માર્ગે કે તારો અધ્યવસાય નીચી અધ્યવસાય તને સંસારમાં રખડાવે છે અને જે મોક્ષ માર્ગમાં સ્થિત થાય છે આવા નિત્ય અધ્યવસાયનો અભાવ કરે છે એ જીવ મોક્ષ માર્ગમાં મોક્ષમાં મુકાઈને અનંતકાળ સુખને ભોગવે છે આપણે શું કે મોક્ષ મોક્ષ શબ્દ છે ને આપણે ક્યાં જવું છે મોક્ષ મેરી મંજિલ આનંદ મેરા ધામ અને જ્ઞાનમય ચેતન તો એ જગ સે ક્યાં કામ જ્ઞાનમય હો ચેતન તો એ જગ સે ક્યાં કામ મોક્ષ મેરી મંજિલ આનંદ મેરા ધામ મોક્ષ મોક્ષ શબ્દ હે મોક્ષ મોહ નો ક્ષય થવો એનું નામ મોક્ષ શું કીધું મોહનો દર્શન મોહનો ચારિત્ર મોહનો તમને મોહનીય નો મોહનો ક્ષય થવો મોક્ષ છે ને મોક્ષ મોહ વત્તા ક્ષ બરાબર કુંડલ માંથી સમજાય છે ને તો મોહ એટલે મિથ્યા અધ્યવસાય નો ક્ષય થવો એનું નામ મોક્ષ તો એવો મોક્ષ માર્ગે જી સ્થિત થાય છે બરાબર 267 સમજાય ગઈ હવે 268 અને 269 આપણે વાંચી લીધી એટલે સમજી લીધી હવે આપણે ગાવાની છે આનો સાર સમજાયો ને કે જે ગતિમાં જશે જે ભાવમાં જશે જે યોનિમાં જશે એમાં હવે એ પોતા રૂપે પોતાને અનુભવ ચલો આપણે વાંચ્યા તિર્યંચ નારદ જીવ અધ્યવસા તે સર્વ રૂપ નીચને કરે એક કીડો હોય તો પોતાને એક કીડો માનશે દેહ ગતિમાંથી એક ઇન્દ્રિય પર્યાયમાં ગયો છે એમાં એક તત્વ સમજાય છે તો શું કે છે કે સર્વ રૂપ નીચને કરે છે જીવ અધ્યવસા હવે આગળ વળી એમાં ધર્મ
ધર્મ જીવ અજીવ લોક લોક જે તે સર્વરૂપ નિજને કરે
બહુ બહુ જ સરસ. તમે આની ટીકા વાંચશો ને તમને બહુ મજા આવશે. મારી પાસે સમય નથી, મેં તો ટીકા વાંચે. તમે ઘરે વાંચતા તો એટલી મજા આવી. તું તું પોતાને ધર્મ નો ધર્મ દ્રવ્ય નો કરતા સમજાય ને મેં ચલાવ્યા. અને સૌથી ઇમ્પોર્ટન્ટ તો આકાશ દ્રવ્ય નું કામ તો આપણે જ કરીએ છીએ ને. જગા કોણ રાખે? અરે જગા કોણ રાખે? જગા કોણ રાખે? જગા કોણ રાખે? તો કે એ રૂપે પોતાને કરતા, એનો કરતા, આકાશ નો કરતા, લોકાકાશ નો કરતા, અલોકાકાશ નો કરતા, સમજાય છે? તો એ બધા પર દ્રવ્ય રૂપે પોતાને અનુભવતો 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 પોતાને પોતા રૂપે નથી અનુભવતો. અને બધી બીજી વસ્તુઓમાં એકત્વ કરીને એમાં અધ્યવસાન રૂપે પલ્લવ. લાસ્ટ ગાથા 270. ચલો 270. ચલો બહુ સરસ છે. હવે આ ગાથા મુનિરાજ અને મુનિરાજ માટે છે. જો એ આદિ એક મિનિટ એક મિનિટ એક મિનિટ એની પહેલા ખાલી ઉઠાનિકા ઉઠાનિકા. આ અધ્યવસાન જેમને નથી, હવે થોડી પોઝિટિવ. હમણાં તો બંધ નું કારણ આ અધ્યવસાન છે. કેવા કેવા અધ્યવસાન, કેવો કેવો અભિપ્રાય, કેવા કેવા પ્રણામ, કેવી કેવી માન્યતા, કેવા કેવા ભાવ, કેવો કેવો કરતા ભાવ સ્વનાધિકારથી કરતો કરતો બંધાય છે. હવે કોણ નથી બંધાતા? અને એ વાત છે આખી. હવે પોઝિટિવ જો આ વાતાઓ થઈ હશે પછી આખો લોટ આવશે ને તો ગજબ ની વાતાઓ છે. એની ચર્ચા આપણે કાલથી પ્રારંભ કરો. ચલો આ અધ્યવસાય જેમને નથી, જેટલા પણ આપણે ભણ્યા, તમે એક હોમવર્ક કરશો જલ્દી, જેટલા ભણ્યા અને જેટલા તમારા મગજમાં છે જ્ઞાનમાં છે એ અધ્યવસાન નું લિસ્ટ બનાવજો. સાચે કહું તમને બહુ ઉપયોગી થશે કે આમાં મારું એકત્વ, આમાં મારું એકત્વ, આમાં મારું એકત્વ, આમાં મારું એકત્વ નિરંતર થયા કરે. બરાબર? તો આ અધ્યવસાય જેમને નથી તે મુનિઓ કર્મથી લેપાતા. મુનિઓમાં જ્ઞાનીઓ, મુનિઓ, અરિયંતો, સિદ્ધો, ધર્માત્મા બધા લઈ લેવા એમ હવે ગાથામાં કરે. ચલો લાસ્ટ રીડિંગ કરી લઈએ. ચલો બધા એક સાથે 270 નંબર ની ગાથા આપણો આજે અહીં આપણે પૂરો કરશું. ગાઈને થોડો આનો વિષય સમજવા લેવો છે. ભાવાત્મક ઘણી સરસ વાતો છે. અને મુનિવરો કેમ લેપાતા નથી અને ક્યાં ક્યાં અધ્યવસાનના ભાવ કરતા નથી એનું આખું લિસ્ટ આપ્યું છે. એની થોડી ચર્ચા કાલે આપણે શરૂઆતમાં 2 મિનિટ કરશું, 2-5 મિનિટ. અને પછી હવે જે આખો વિષય છે નિશ્ચય અને વ્યવહારનો આખો વિષય ચાલુ થાય છે 272 નંબરની વાત. હવે કોઈ એક શોર્ટમાં કહી દઉં, જેટલા પણ નિત્ય અધ્યવસાનના ભાવો છે એને વ્યવહાર કહીને એનો નિષેધ કર્યો છે અને એની સામે નિશ્ચય લઈ આદરવા યોગ્ય છે અને એ વ્યવહાર લઈ ખરેખર તો જાણવા યોગ્ય છે. અને નિશ્ચય એનો નિષેધ કરે છે. એ કેવી રીતના નિષેધ કરે છે, કેમ નિષેધ કરે છે એનું આખું સ્વરૂપ હવેની ગાથાઓમાં આવશે. મારી માટે એક વાર જરાક તાળી પણ પાડી લો. બરાબર? અરે પાડો, કારણ કે મેં ટાર્ગેટ પૂરું કરી દીધું 72 ગાથા સુધી જે મને આપવામાં આવ્યું છે હોમવર્ક મારું પૂરું. નિજ નિધિ નિજ મે બતાઈ અનંત ઉપકાર હે ઇસ કે લિયે જિનવાણી માત કો શત બાર હે વંદના શત બાર. અને કાંત મેં નિત્ય બોધી નિજવાજે સાંગી પરમકારી જિનવાણી માત નો અમક્તોના અનંત ઉપકારી સમજ્ઞાની ધર્માત્માઓનો સત્ય સનાતન જોતા જય આવી જોઈએ. સત્ય સનાતન સ્વાનુભૂતિમય મિત્રા દિગંબર જૈન ધર્મનો અત્યંત મહાન પર્વનો. આજની પૂજામાં મજા આવી? ગજબ પૂજા હતી. અમે મેં એ કોણ છે પવૈયાજી એમને મેં ખરેખર જોયા છે, વિધાનો લગતા જોયા છે. ખ્યાલ આવે છે?